પત્રકારત્વ, શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ ડોક્ટર વિષ્ણુભાઈ પંડ્યાને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત 2005થી ગુજરાત ખાતે અસ્મિતા કાર્યક્રમો દ્વારા ગુજરાતીઓમાં પોતાના રાજ્ય, પોતાની ભાષા અને સંસ્કૃતિ માટે ગૌરવ વધારવાના સફળ પ્રયાસો વિષ્ણુભાઈને નામે બોલે છે. પત્રકાર અને સાહિત્યકાર વિષ્ણુભાઈ પંડ્યાએ ગુજરાત વિશે સંશોધન કરી સ્થાનિક ઇતિહાસને 15-20 લાખ લોકો સુધી પહોંચાડ્યા છે. પ્રસ્તુત છે ભવેનભાઈ કચ્છીએ લીધેલ પદ્મશ્રી ડોક્ટર વિષ્ણુભાઈ પંડ્યાની મુલાકાત.
વિષ્ણુભાઈ, સૌપ્રથમ તો તમને SBS તરફથી આપને જે પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો તે બદલ અભિનંદન પાઠવું છું.
ખૂબ ખૂબ આભાર.
વિષ્ણુભાઈ, બહુ આયામી ખેડાણ તમારી કારકિર્દીમાં રહ્યું છે. પત્રકારત્વ, ઇતિહાસ સંશોધન, અસ્મિતા પરનું કામ અને બીજું ઘણું બધું. તો તમે જે પત્રકાર તરીકે આટલા દાયકાઓથી, હું પણ તમારો વિદ્યાર્થી છું તેનો મને ગૌરવ છે, તો પત્રકારત્વનું શિક્ષણ તમે આપતા આપતા પણ પત્રકારત્વના જુદા જુદા મુકામોને જોયા છે, તો તમને અત્યારનું વર્તમાન પત્રકારત્વ અને પ્રાદેશિક પત્રકારત્વ બંનેને જોડીને કંઈક આપ વાત કરો.
50 વર્ષ થયા મને, અર્ધ શતાબ્દી લગભગ થઈ ગઈ. 1967માં જૂનાગઢમાં BA નું છેલ્લું પેપર પૂરું કરીને સીધો હું અમદાવાદ આવ્યો હતો. પહેલાં મળ્યો હતો અશોક હર્ષને, એ જમાનાના મોટા પત્રકાર અને ચાંદનીના સંપાદક જનસત્તાના તંત્રી વિભાગમાં. અને ત્યારથી મને સાધના સાપ્તાહિકનું જવાબદારી સોંપવામાં આવી. 2-3 મહિના પછી હું તંત્રી બન્યો, એટલે 22 વર્ષની વયે તંત્રી પદ, અને એ પણ એક વૈચારિક અખબારનું કે જેમાં વિચારોનું ઘડતર કરવાનું હતું. ત્યારથી મારી અર્ધ શતાબ્દીની આ યાત્રા શરૂ થઈ. અનેક પડાવો આવ્યા છે. એટલા બધા, કચ્છનો સત્યાગ્રહ જોયો છે, 1 મહિના સુધી વિરોધ પક્ષો ત્યાં બેઠા હતા, જ્યોર્જ ફર્નાન્ડીઝ ને બાકી બધા, અટલ બિહારી વાજપેયી વગેરે. 2 સરહદ ઉપરના યુદ્ધો આવ્યા, ધરતીકંપ આવ્યો, અનાવૃષ્ટિ આવી,
સરકારો બદલાઈ કેટલી બધી.
1974નું છાત્ર આંદોલન આવ્યું, નવનિર્માણ આંદોલન, પછી ઇમરજન્સીનું આંદોલન આવ્યું, પછી મોરબીનું પૂરનો પ્રવાહમાં મોરબી સમાપ્ત થઈ ગયું, એ નજરો નજર જોયો. અનામતની તરફેણને વિરુદ્ધના આંદોલનો થયા આપણે ત્યાં, લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન બહુ ખરાબ થયેલી એ પણ આપણને ખબર છે. માફિયાઓ રોડ ઉપર ખૂનામરકી કરતા એનો પણ આપણને અંદાજ છે. એમ કરતાં 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 એક આખા અનેક પ્રકારના સત્તા પલટાઓ પણ, એ તમારી વાત સાચી છે. અને અદ્ભુત મુખ્યમંત્રીઓ પણ આવ્યા છે, સરકારો પણ ઘણી બધી સારી થઈ, અને શરૂઆતથી જ એક પોલિટિક્સ ઓફ ધ ગુજરાત, એને BBCનો એક સંવાદદાતા અહીં 1975માં આવ્યો ત્યારે કહેતો હતો કે યુ આર એ ટિપિકલ ગુજરાતી.
ઓકે,
ટિપિકલ છો તમે, અને ગુજરાતી પોલિટિક્સ અને જર્નાલિઝમ પણ ટિપિકલ છે, એવું એમનું કહેવું હતું.
બરાબર,
એ સંશોધન કરવાનો વિષય છે. પણ સૌથી મહત્વની વાત એ પણ છે કે 1975-76માં જ્યારે ઇમરજન્સી હતા, 35,000 પ્રકાશનો ગુજરાત આખા દેશમાં હતા, અને એના ઉપર સેન્સરશીપનો ગળો ટૂંકો દેવાય, એટલે ફંડામેન્ટલ રાઇટ્સ માત્ર બંધારણ પૂરતા મર્યાદિત રહ્યા હોય, અને લોકોની જબાન ઉપર તાળું લગાડવામાં આવ્યું એવું અનુભવ. દરેક વસ્તુ, દરેક અખબારે પોતાની જે સામગ્રી હોય એ સેન્સર પાસે લઈ જવી પડે, સેન્સર કરે તો જ એ તમે છાપી શકો, નહીં તો ન છાપી શકો, એટલે એક લગભગ બંને ટ્રાફિક જેવું જ હતું. ભય અને ભ્રમણાનો જમાનો હતો. મીસા નામનો અટકાયતી કાનૂન, એને હાઠળ 1,10,000 લોકો જેલમાં હતા, જયપ્રકાશ દેસાઈ અને જુદી જુદી દેશ જેલોમાં હતા, અને છતાં એમ કહેવામાં આવતું હતું કે લોકતંત્ર જીવંત છે. એવા સંજોગોમાં લડવું એ અઘરું હતું. મૂળભૂત અધિકારોને સુરક્ષિત કઈ રીતે રાખવા, એ જે ચિંતન એક વર્ગમાં શરૂ થયું આખા દેશમાં, અને એમાં 100 જેટલા નાના અખબારો એ મોટો ભાગ ભજ્યો. એમાંનું એક મારું અખબાર હતું સાધના, અને એ સમય દરમિયાન નરેન્દ્ર મોદી અહીં અંડરગ્રાઉન્ડ એક્ટિવિટી કરતા હતા ઇમરજન્સીની વિરુદ્ધમાં.
અચ્છા,
એટલે અંડરગ્રાઉન્ડ જે જર્નાલિઝમ હતું, ભૂગર્ભ પત્રકાર, એનું સંચાલન એ કરતા હતા.
ઓકે,
એટલે ઓપનલી સાધના અને અંડરગ્રાઉન્ડ ભૂગર્ભ પત્રો, એ બેનું સંયોજન થતું. એ વખતે એક રાજનેતાએ કડવું સત્ય કહ્યું હતું કે સરકારે તો પત્રકારોને માત્ર નમન કરવાનું કહ્યું, પણ પત્રકારો ગોટળીએ પડી ગયા સાષ્ટાંગન પર. પણ આ પત્રકારોની કમનસીબી હતી. આજે કોઈ એવી પરિસ્થિતિ નથી, સુવિધાઓ જ. એ વખતનો જર્નાલિઝમ યાદ કરું, કોઈ સંદેશા વ્યવહારની કોઈ ખાસ એવી સગવડો નહોતી. ટેલિફોન ઉપર જે થોડું ઘણું મળે એ થતું, ઇન્ટરનેટ તો હતું નહીં, ટેલિપ્રિન્ટર્સ પણ માંડ માંડ આવેલા. આવા સંજોગો હતા, અને એવા સંજોગોમાં ઊંચા ગજાના પત્રકારો કેમ નિર્માણ પામ્યા એ સવાલનો જવાબ આજે પત્રકારોએ મેળવવા જેવો છે. માહિતી અને મનોરંજનની સાથે વૈચારિક પ્રક્રિયા આપણી એ પત્રકારત્વની મૂળભૂત પ્રેરણા છે.
બહુ સરસ વિષ્ણુભાઈ. અને બદલાતી જે રાજકીય પરિસ્થિતિ છેલ્લા વિશેષ કરીને 4-5 વર્ષથી જે થઈ રહી છે, ભારતના ભાવિના સંદર્ભમાં આપ કહો.
જો લોકતંત્રમાં પરિવર્તનો એ અનિવાર્ય છે અને ઈચ્છનીય છે, પણ સત્તા પલટાની પાછળ લોકોની પીડા અને મહત્વાકાંક્ષા શું છે એ વિચારવું છે. પણ એક પ્રજાકીય ચેતના એ શરૂ થઈ, અને એ પ્રજાકીય ચેતનામાં હવે અસ્મિતા ભળી છે. દેશ માટેનું પોતાનું ગૌરવ એ મિથ્યાભિમાન નથી. અને આપણે ત્યાં ડાબેરી ઇતિહાસકારોએ ખાસ કરીને પહેલેથી અંગ્રેજોના જમાનાથી બ્રિટિશરોએ અને બાકી બધાએ પણ એક ઇતિહાસને વિકૃત કરી નાખ્યો. અને એકવાર ઇતિહાસને તમે વિકૃત કરો એટલે સમાજ વિકૃત થાય, તૂટી પડે, એનું મનોબળ ન રહે. ઉદાહરણ તરીકે તમને કહું કે 1857માં ઝાંસી રાણી આપણા માટે તો આદર્શ છે, પણ બ્રિટિશ નવલકથાકારોએ 1857થી 2 દાયકા સુધીમાં જે નવલકથાઓ લખી એમાં એને લખ્યું કે અયાસી હતી, કામી હતી, દુષ્ટ હતી, એણે પોતાના પતિને મરાવી નાખ્યો. લોકપ્રિય નવલકથાઓ થયા.
ઓહો,
10-12 એવી નવલકથાઓ.
શું વાત છે.
હવે આપણે જુલે વર્નનું નામ જાણીતું છે, બહુ પ્રચલિત છે, એના અનુવાદો પણ. જુલે વર્ને કાનપુરના નાના સાહેબ પેશવાએ જે બહાદુરીપૂર્વક લડાઈ કરી હતી એને બદલે એને ડેમોન ઓફ કાનપુર એવું પુસ્તક લખ્યું છે. થેન્ક્સ ટુ માર્ક્સ એન્ડ એન્જલ્સ હું એમને એટલા માટે વંદન કરું છું કે એણે લંડનમાં બેસીને માર્ક્સે 1857 ઉપર સાચું મૂલ્યાંકન કર્યું છે.
બરાબર છે.
એટલે આવું પણ થાય છે. તો આ એક દ્રષ્ટિ, અહીં પૌરાણિક માન્યતાઓ ઉપર જીવતા હતા, આ મદારીઓનો દેશ છે, આ ગરુડ સાપ રમતા હોય છે, આવો દેશ છે, જાદુગરોનો દેશ છે, એમ પરંપરા કરીને એમણે આપણી એક તો શિક્ષણ પ્રથા પહેલા તોડી નાખી, અને પછી બ્રિટિશ પરંપરા શરૂ કરી, અને એના આધારે જે લેખન શરૂ થયું ચિંતન, એણે આપણને બહુ નુકસાન કર્યું. હવે બિપિનચંદ્ર નામના એક મોટા ગજાના ઇતિહાસકાર લેફ્ટિસ્ટ હમણાં ગુજરી ગયા, એમણે પુસ્તક લખ્યું અને એમાં ઇતિહાસ આખો લખ્યો. એમાં એમ કહ્યું ભગતસિંહ આતંકવાદી છે. હવે આતંકવાદ શબ્દ પરિભાષામાં એમણે જે કહ્યું એના મનમાં સાચી વાત, કે રશિયન અને કમ્યુનિસ્ટ અને બ્રિટિશ પરિભાષામાં આતંકવાદ એટલે જે અરાજકતા પેદા કરે છે. બેશક ભગતસિંહે અરાજકતા પેદા કરી હતી, એની પાછળ શું હતું, દેશભક્તિ હતી. એટલે આપણે ત્યાં એક માન્યતા કરી કે હિંસક ક્રાંતિકારો એ માથા પરેલા હતા, પાગલ હતા. આપણા પણ કેટલાક લોકોએ એવું કહ્યું, એટલે એક એક ઇતિહાસનો અન્યાય થયો. એ ઇતિહાસ અને નવો ઇતિહાસ એ બે ભેગું કરી સંયોજન કરી અને વાસ્તવિક ઇતિહાસ, ગરિમાપૂર્ણ ઇતિહાસ ભારતનો એ નવી શરૂ થઈ છે. એ લાંબા સમય સુધી ચાલવી જોઈએ, અને એની જવાબદારી ઇતિહાસકારોની, પત્રકારોની, લેખકોની, બધાની છે.
તો વિષ્ણુભાઈ, પત્રકારત્વમાં પણ હવે જુદા જુદા વિચારધારાઓ થવા માંડી છે, સાંપ્રદાયિકતા ની અંગે આપની.
હા, એ પણ હું કહું, એટલે દેશ પ્રત્યેની જે એક વાસ્તવિક જે લોકો વિચારતા હોય, એ પછી વિવેકાનંદ હોઈ શકે, એ અરવિંદ ઘોષ હોઈ શકે, એ ડૉક્ટર હેડગેવાર હોઈ શકે, એ ગુરુજી ગોલવલકર હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. અને બધાએ આ જ વિચાર કર્યો છે, જુદી જુદી રીતે કર્યો છે. એકમ સત વિપરા બહુધા વદંતિ.
ગાંધીજી પણ
દેશભક્ત, બેશક ગાંધીજી કર્યું, ને ગાંધીજીએ કેટલીક રાજનીતિક ભૂલો પણ કરી છે, તો એનો પણ આપણે સ્વીકાર કરવો જોઈએ. અને સુભાષચંદ્ર આધ્યાત્મિક રાષ્ટ્રવાદી હતા, એનો પણ સ્વીકાર કરવો જોઈએ. આપણે એ નથી કરતા. આપણે 1947 પછી ખાસ કરીને ભારત વિભાજનને કારણે સાંપ્રદાયિકતા આવી છે. એ પેલા કોંગ્રેસના અધિવેશનોમાં હિન્દુ મહાસભાના અધિવેશનો થતા,
કોંગ્રેસ
ના લડાઈના જંગનો સૌથી મુખરિત એક સૌથી મોટો જે લીડર કર્યો એ બહાદુર શાહ ઝફર હતા, ઝાંસી રાણી ને એ બધા એની સાથે કામ કર્યું.
સાચી વાત.
એનો અર્થ કે આ હિન્દુ મુસ્લિમ ને એક અલગ પાડવાનું કામ ભારત વિભાજનથી થયું અને એને આપણા લોકશાહીમાં સત્તા પ્રાપ્તિ કરવા માટેનું સાધન એક નિમિત્ત બનાવ્યું, એને કારણે આ બધું છે.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.